y Pierabacho. હર્ષદભાઈ મનુભાઈ કોઈ ખ્યાલ છે? જે પેરેગ્રાફનો છે પેરેગ્રાફ વાંચો.
વચ્ચેનો પેરેગ્રાફ છે. મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોડી પડ્યા કરે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય. આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વદશા થવી ઘટે નહીં, પણ અધોદશા થવી ઘટે. વળી સત્સંગનો કોઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતા વાર નથી લાગતી, એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે. અને મારા ચિત્તની વ્યવસ્થા જોતા મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. જરૂર, અત્યંત જરૂર આ જીવનો કોઈ પ્રમાદ છે, નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિશે જીવની પ્રવૃત્તિ કેમ હોય, અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય તો પણ તે પ્રવૃત્તિએ હવે તો કોઈ પ્રકારે પણ પરિણામ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. પોતાના દોષનો જે વિચાર કરે છે એમાં એક પ્રમાદની વાત કરે છે કે આ પ્રમાણેની જે વ્યવસ્થા, આ પ્રમાણેની જે મારું અત્યારનું પ્રારબ્ધ છે એ જોતાં એમ લાગે છે કે મારામાં આ પ્રમાદ નામનો દોષ છે. એ દોષ પરિસમાપ્તપણું પામે એવી મારી ઈચ્છા છે, એમ એ જાતની વાત કરે છે. એટલે કારણ કે એમ કેમ જાણ્યું છે કે આ પ્રગટ ઝેર છે, છતાં પણ આ પ્રવૃત્તિની અંદરમાં ભાગ લેવો પડે છે, કારણ કે પ્રારબ્ધનું બળ, ઉદયનું બળ છે એ આત્મબળ કરતાં થોડુંક વધારે થઈ ગયું છે, એટલે ઉપાધિ રહ્યા કરે છે.
કૃપાળુદેવે પ્રમાદ દોષની પહેલાં એમની પોતાની વાત કરી છે કે એમના ચિત્તમાં શું રમી રહ્યું છે, અને એ જ પ્રમાદ દોષ પછી એમણે મુમુક્ષુઓને સમજાવ્યો છે કે આના કારણે આ જીવને મુમુક્ષતા શું કામ નથી આવતી, એના કારણે બતાવ્યા છે. આ સંસાર પ્રત્યેની ભાવના કેવી રીતે મોડી પડે એ બધું સમજાવ્યું. અને અને એ એના કારણ તો મુખ્યતા તો એ છે કે જીવનો કોઈક પ્રમાદ છે એટલે આ બધું પ્રગટ થયું નથી. મુખ્ય સમજાવવાનું એમનું કૃપાળુદેવની આ બરાબર સેન્ટ્રલ આઈડિયા છે આખા પત્રનો. જે ખેદ એમને થાય છે એ જ ખેદ એમને મુમુક્ષુ માટે દર્શાવ્યો છે કે આને કારણે તમે આ તમારાથી નથી બનતું, એનું કારણ આ છે, અને અમારાથી પણ કદાચ પ્રમાદ દોષ સૂક્ષ્મ ભાવે થઈ જાય છે, છતાં પણ અમે પણ એમાંથી છૂટી શકતા નથી. તો આપણે તો હવે આપણે કેટલું બધું કરવાનું રહ્યું આની અંદર પુરુષાર્થ, એ સમજાયું.
કનકભાઈ
ઓમ, મારે ખાલી એક જ પ્રશ્ન આપને કરવાનો હતો કે આપણને આની શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ માટે આ સિવાય બીજી જગ્યાએ પણ પરમ કૃપાળુદેવ આપણને ખેંચી ગયા છે. આપણને દ્રષ્ટાંત રૂપે વાત કરીએ તો પત્રાંક 764માં પહેલી લાઇનમાં એમ કહે છે આપણને બહુ સરસ રીતે કે શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ માટે વિતરાગ સન્માર્ગની ઉપાસના એ એક તમારું કર્તવ્ય છે. એટલે જે આપણને એક કર્તવ્ય તરીકે જે આપણને સમજણ આપ્યું, દેટ મીન્સ કે જસ્ટ લાઈક ઇટ્સ અ મેન્ડેટરી કે જે આપણી આવશ્યક જ છે, તો એની આની સાથોસાથ આપણે એને પણ જો આપણે સમજીએ તો આપણે એ નજીકમાં વધારે નજીકમાં પહોંચી શકીએ કે કેમ, એટલું મારું આપને પૂછવાનું હતું.
પત્ર જ્યારે લખવામાં આવે છે ત્યારે પત્ર દ્વારા જે મુમુક્ષુ ઉપર પત્રો લખાયેલો છે તેને પરમ કૃપાળુ દેવ બોધ આપે છે, સૈદ્ધાંતિક બોધ અને વ્યવહારિક બોધ. એ બોધને સમજાવવામાં એ ક્યારેક પોતાના દશાનો ઉલ્લેખ કરે છે, કંઈ પત્રો એના માટે નથી, એ પોતાનો દોષ સમજાવવા માટે આ પત્ર નથી લખ્યો, એ કંઈ દોષ ત્રિભુવન આગળ નિવેદન કરવાની કંઈ જરૂર નથી. એટલે પહેલી સમજ તો એ કરવી કે વારંવાર એ પોતાનો દોષ બતાવે, એ દોષ પણ એ દોષ નથી બતાવતા, પહેલાં એ સમજાવે છે કે કાળમાં શું દોષ છે, મુમુક્ષુઓનો શું દોષ છે. અને એ દ્રષ્ટિએ આ પત્રની જે અંડરલાઈન જે છે થીમ છે એ છે કે અત્યારે વ્યવહારની અંદર કઈ ઉણપ જોવામાં આવે છે પરમાર્થ માર્ગની અંદર. તો કે સંસાર પ્રત્યે ઉદાસીનતા જોવામાં આવતી નથી, પરમાર્થ કરે બધા, ધર્મ કરે, પણ જે સંસાર પ્રત્યેની ઉદાસીનતા જોઈએ તે નથી જોવામાં આવતી. એટલે એમણે સૂત્ર એ આપ્યું કે જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો, સત્સંગ કરવો. અને ત્યાર પછી પેરેગ્રાફમાં ઉલ્લેખ કરે છે કે સત્સંગમાં આ જોવા મળે છે, સંસારની ઉદાસીનતા ઓછી, કોઈને પોતાનો વ્યવસાય ઘટાડવો છે, સંસારની પ્રવૃત્તિ ઘટાડવી છે, સંસારની અંદર પથારો કર્યો છે એ સમેટવો છે, એવી કંઈ વાત દેખાય છે સત્સંગમાં? તો કે ના. એટલે લખે છે કે જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. આ તો અહીંયા આવ્યા પછી 10 વર્ષ સુધી અહીંયા આવે ને તોય પથારો તો પાથરતો જ, એને વધાર્યા કરે, સંસાર બળ એનું વધાર્યા કરે, પહેલાં હોય એના કરતાં પણ વધારે. આ મુમુક્ષુતાનું લક્ષણ નથી. જગતની મોહાશક્તિથી મુંજાય એક મોક્ષને વિશે જ યત્ન કરે એ મુમુક્ષુતા. હવે જો મુમુક્ષુતા હોય તો પછી એ જગતની મોહાશક્તિથી મુંજાયો છે કે જગતની મોહાશક્તિનો ફેલાવો કરે છે? ખૂબ અંતરમંથન કરવા જેવું છે આ વાક્ય એમનું, કે ખરેખર તો એ મુમુક્ષુતા એનામાં એક અંશ પણ પ્રગટ્યો હોય તો એના જીવનની દિશા શું હોય? સંસાર બળ ઘટ્યા કરે, એની પ્રવૃત્તિઓ ઘટ્યા કરે. અને ઘટે એમ ન હોય તો પણ ઉદાસીનતા વધે. પૂર્વના યોગને કારણે, શુભ અશુભ ઉદયના કારણે સંસારમાં ઘટનાઓ, પ્રસંગો, સંયોગો ઊભા થાય, એને રોકી શકાતો નથી ઉદયને, માન્ય છે, પણ વધતા ઉદયમાં તારી ઉદાસીનતા છે કે શું? કે તું ભળે છે, તું તો રાચી માચીને એમ મજા કરે છે. જો અનુકૂળ ઉદય આવ્યો તો અરે કેવું બોલે, મારા ઉપર તો ભગવાનની કૃપા છે. કોઈ ભગવાન તને સંસારમાં ફેંકવાની કૃપા કરે ખરો? અને એથી આગળ વધીને પછી જેને પોતે આરાધ્ય માને છે કૃપાળુ દેવની, ઘણી એની કૃપા મારા ઉપર, છોકરો બરોબર અમેરિકા સેટ થઈ ગયો છે, શું આપણે ગાંડા કાઢીએ છીએ, ક્યારે વિચાર કરીએ છીએ? કૃપાળુ દેવ તો કહે છે કે એને સંસાર બળ ઘટ્યા કરે, સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં એ અનિયત છે, કેમ કે એ તો ઉદયને આધીન છે, કદાચ એની સંપત્તિ ન ઘટે, એના ઘરે એક ગાડીને બદલે 2 ગાડી આવે, એક ઓફિસને બદલે 4 ઓફિસ થાય, પણ સંસાર પ્રત્યે જીવની જે ભાવના છે તે મોડી પડે. આ તો ગજારા ગાઈ ગઈને કે મારા દીકરાએ અમેરિકામાં હમણાં આ લીધું ને તે લીધું ને એનું આટલું પ્રમોશન થયું. આ સંસાર ભાવના તારે મૂડી કરવી છે કે મલાવા કરવા છે? તને એમ થવું જોઈએ કે અરે આ બધું વધતું હશે, આ ક્યાં લઈ જશે આપણને? છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ, આ મોહાશક્તિથી મૂંઝાયા છે, માટે સત્સંગના આશરે બેઠા છીએ. અને આ બધું વધતું જાય છે તો એને ચિંતાનું કારણ થાય કે ઉલ્લાસનું કારણ થાય? ઉદાસીનતા હોય તો ચિંતા થાય કે આ વધતો વૈભવ શું કરવો છે, આ ક્યારે છૂટશે? આની જો માયા લાગી ગઈ, આમાં જો આસક્તિ થઈ ગઈ, તો આપણે આમાંથી નીકળશું ક્યારે? આ સ્થિતિ કે છે નથી આવતી. જીવની ભાવના મોડી પડ્યા કરે અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય એ આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. આગળ કેમાં મુમુક્ષુ અને મુનિમાં, જેણે સંસારનો કહેવાતો ત્યાગ કર્યો છે એનામાં પણ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરેને જોઈને વિચાર થાય છે કે આવા સંગે કરીને આવા મુમુક્ષુ અને આવા મુનિઓ હોય તો એના સંગે કરીને જીવની ઉર્ધ્વ દશા થવી ઘટે નહીં. પણ શબ્દ બહુ આકરો મૂક્યો છે, અધો દશા થવી ઘટે. આવા ગુરુઓ, આવા સત્સંગીઓ, આવા મોભીઓ કે જેનો સંસાર બળ વધ્યા કરે ને ઉદાસીનતાનું નામ નિશાન નહીં અને વધારા જ કરે. સંસાર પ્રત્યેની ભાવના એની મોડી ન જ પડે, એને તો વ્યાપ કેમ વધે ને ક્યાં જાઉં ને આખા દુનિયાને જીતી લઉં ને દિગ્વિજય કરી આવું ને, આ બધી અભરખા સંસાર બળની છે. આ અંદર વાસના છે, તૃષ્ણા છે. પછી લોકેશનાની હોય, સત્કારની હોય, માનની હોય, જયની હોય, સિદ્ધિની હોય, પ્રસિદ્ધિની હોય, અનેક પ્રકારે સૂક્ષ્મ ભાવો એટલા બધા સૂક્ષ્મ છે આપણા લક્ષમાં પણ આવી ન શકે. વૃત્તિઓનું સ્વરૂપ સમજવું બહુ કઠિન છે. એટલે જ એમણે કહ્યું કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું. અરે સમયે સમયે ચલિત થતી વૃત્તિઓ છે, એ વૃત્તિઓ બહિર્મુખ છે, એ સંસાર તરફ જ એને ખેંચે છે અને એને સંસારના સંબંધોનો, સંયોગોનો, સંગનો વ્યાપ એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં વધતો જ જાય છે. પછી મુમુક્ષુ હોય કે મુનિ હોય, શિષ્ય હોય કે ગુરુ હોય, એ વધતા સંસારમાં છે, એની ભાવના મોડી પડતી નથી. અહીંયા એને ખેદ, આ એની કરુણા. એ કહે છે કે આ જોઈને તો એમ વિચાર થાય છે, અરે રે આવા મુમુક્ષુઓના કે મુનિઓના સંગે જીવની ઉર્ધ્વ દશા થવી ઘટે નહીં, આનાથી જીવની ઉર્ધ્વ દશા ન થાય. પણ પછી બહુ ચેતવણી આપે છે, અધો દશા થવી ઘટે. કારણ કે જેને આપણે આદર્શ માનીને ચાલ્યા હોય એ સંસારના વ્યાપમાં પડ્યો છે, તો એની આરાધના, એની ભક્તિ, એની પૂજા, એનું માન, એનું બહુમાન કરનારમાં શું ભાવ આવે? કયા ભાવો દ્રઢ થાય? એને કેદી ઉદાસીનતા આવે સંસાર પ્રત્યે? એને વૈરાગ ક્યાં જાગવાનો હતો? એને તેમ તક મારો ગુરુ મારાથી 10 ડગલા આગળ દોડે છે, તો મારે શું આમાં પાછા હટવાની જરૂર છે? અને એવા મુમુક્ષુઓ ભેગા થયા હોય, ઘણી જગ્યાએ તો આ બધા પાછા એના મુમુક્ષુઓ સંસાર બળ વધ્યા કરે એટલે જુદી જુદી સંસારની ઉપાધિઓ વધે, એના બહુમાન થાય, અપાસરામાં થાય. આપણા શાસનના રત્નો 80% માર્ક આવ્યા, વાહ, એનો બાપ પૈસાદાર છે, 4 ટ્યુશન રાખ્યા છે, અને 80% દીકરાને માર ખાવ્યા છે, એમાં તમે શાસનની અંદર ઉપાશ્રયમાં એનું શાસન રત્ન કહીને બહુમાન કરો છો. જી હા, રાજકારણીનું. અને આ શું આપણે આપણા સમુદાયને આપણે કઈ ભાવના આપવાની છે, કયો આદર્શ આપવાનો છે? પૂર્ણ વિતરાગ એવા ભગવાન મહાવીરના શાસનમાં તમારી વિતરાગતા તરફની પ્રગતિ એ તમારા બહુમાનનું પ્રગતિનું ચિહ્ન છે કે સંસાર વધતો એ તમારા પ્રગતિનું ચિહ્ન છે? અને કોઈ મા બાપે કીધું નથી કે અમારે એને જ જોતો બહુમાન. એટલો બધો આ કાળનો પ્રવાહ, એટલે કૃપાળુદેવને શબ્દ પ્રયોગ વાપરો પડ્યો કે મુમુક્ષુ અને મુનિઓ. જો અહીંયા એવો શબ્દ વાપરો છે મુમુક્ષુ, જે મુમુક્ષુની વ્યાખ્યા એમણે કરી છે, મુનિ એની પણ આત્મજ્ઞાન ત્યાં, આવા મુનિઓ એ પણ વધતા અને પરમાર્થ માર્ગની અંદર કહેવાતા પછી ગુરુ શિષ્યો અધિષ્ઠાતાઓ આ બધા આ લાઈન ઉપર, અને એના સહારે એના આશ્રયે મુક્તિની સાધના કરનાર લોકો, એના સંગથી એની મુક્તિ થાય ખરી? એનામાં વૈરાગ્ય આવે ખરો? એને સંસારનો ડંખ થાય ખરો કે આ મારું ક્યાં વધે છે? ભલે ભાગ્યના આધારે વધતું હોય, એની ભાવના ન વધે, એમાં એ ન જોડાય, ભાવનાથી ન જોડાય. ભાગ્ય જે આવતું આવે, ચક્રવર્તીનું ભાગ્ય અપ્રતિમ છે, છતાં ચક્રવર્તી ભાવથી એના 6 ખંડના રાજ્યમાં જોડાતો, એટલે કાચે મિનિટની અંદર સડસડાટ કરતો મહેલમાંથી ઉતરી અને એ ભિક્ષાપાત્રી બની જાય છે, કરપાત્રી બની જાય છે, હાથમાં ભિક્ષા લઈને આવે. એક ક્ષણની અંદર આ પરિવર્તન ચક્રવર્તીનું આવે કે જેના વૈભવનો કોઈ પાર નથી. શાસ્ત્રકારો પણ કહે છે ચક્રવર્તીનો વૈભવ શબ્દસ્થ કરવા માટે અમારી કલમમાં તાકાત નથી, એવો અદ્ભુત વૈભવનો સ્વામી. 18 અક્ષણીની સેના યુદ્ધ કરે, વિજયનો જયઘોષ કરે, પણ ક્યાંય એની ભાવના એના તરફ ઢળે નહીં. ઉદય જે હોય તો થયા કરે. એટલે આપણને એ થાય કે પત્રની અંદર કહે છે શું? તો ત્રિભુવનભાઈને ખંભાતના મુમુક્ષુને નિમિત્ત રાખીને કહે છે કે શું બધા મુમુક્ષુ અને મુનિઓ આ તમે આ પડ્યા છો. એટલે કહે છે મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય આ તમારામાં, તો આ ભાવના તમારી સંસાર બળ વધે નહીં. એટલે લખ્યું છે કે કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો. આપણે કે સાહેબ નવી દુકાન કરવી છે, મુહૂર્ત કાઢી આપો ને, પગલા કરવા પધારો ને. બાબુ મોટો થયો છે, એનું કારખાનું જુદું કરવું છે, એની ઓફિસ ત્યાં લીધી છે, અને પછી મહિમા ગાઈ ઓફિસ ત્યાં છે ને, એનું આટલું ભાડું છે ને, એનો આવો એરિયા છે ને. આ તું કેની આગળ વાત કરસ? જે સંસાર સમેટવા બેઠો છે એની આગળ કે છે સાહેબ પગલા કરો, આશીર્વાદ આપો. એના જો સાચા આશીર્વાદ હોય ને, તો તારા સંસારનું ધનોત્પનોત નીકળી જાય. એના આશીર્વાદનું તો આ બળ છે. એની જો અમે કૃપા ઉતરે તો કે જા હવે વધારે સંસાર તારો નથી. એક સંતની કૃપા હોય દુઃખી થામાં, થોડોક પુરુષાર્થ વધારે કર, લાંબો સમય તારે સંસારમાં રહેવાનું નથી. આ એના આશીર્વાદ છે, આ એની કૃપા છે. કૃપાળુ દેવની કૃપાનું બળ એ કે મને હવે સંસારના રસ્તા છૂટી ગયા છે, સંગ પ્રસંગની અંદર હવે જવાની ઈચ્છા થતી નથી, મારી રુચિ જ ઘટી ગઈ છે સંસાર પ્રત્યેની. પરમાર્થ માર્ગની અંદર સ્મૃતિ કેટલી છે, કૃતિ કેટલી છે એનો કોઈ મહત્વ નથી. તમને કેટલા શાસ્ત્રો કંઠસ્થ છે, કેટલી ગાથાઓ મોઢે આવડે છે એનું નથી. તમે કેટલા અનુષ્ઠાનો કર્યા, કષ્ટપૂર્વક કર્યા, કેટલી જાત્રાઓ કરી, આ એક એક કૃતિનું મહત્વ નથી. પણ તમારી રુચિ પરમાર્થ માર્ગમાં કેવી છે. દિવસ ને રાત તમને પરમાર્થ જ સાંભળે છે. કામ કરતા હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તમે લેખું રે. ક્ષણે ક્ષણે પડે પડે આ વૃત્તિઓ અમારી સતત પરમાર્થ માર્ગ તરફ જ દોડતી હોય. અમે સંસારના જે કામ કરતા હોય કરતા હોઈએ. આ રુચિવાળો જીવ સર્વપ્રથમ મુક્તિ હાંસલ કરે છે, કૃતિવાળો રહી જાય છે. કૃતિ જ કૈરા કરે છે, હવે સાધન બાર એ અનંતકાળ કૈરા કરશે. અને એક રુસ્તુસ જેવો મુનિ, માત્ર મોક્ષની લગ્ન લાગી છે જેને, છૂટવાની લગ્ન લાગી છે, એ અંત સમય થોડા સમયની અંદર અલ્પ સમયમાં કર્મનો ભૂખો બોલાવી અને પોતે પોતાના મુક્તિના માર્ગે પ્રયાણ કરે છે. રુચિ રુચિ અનુયાયી વીર્ય હરિભદ્રસુરી મહારાજે પણ કહ્યું છે. અને દેવચંદ્રજીએ પણ એક સ્તવનમાં ગાયું છે કે રુચિને નમસ્કાર છે અમે, પ્રભુ અમારી રુચિ વધારો, એ રુચિથી અમે પહોંચી જશું મોક્ષમાં. કામ ગમે એટલું પરમાર્થનો કરશો ને રુચિ સંસારની હશે તો પરિણામ શું આવે? સંસાર વધે. આ પકડાતું નથી કે આ ઉદાસીનતા આવતી નથી. સંસાર પ્રત્યેની ભાવના આપણી મોડી નથી પડતી. કૃપાળુ દેવ કે છે મોડી પડવી જોઈએ અને પછી ધીરે ધીરે એ નાશ પામવા યોગ્ય થાય. હવે આ મારો સંસાર ક્યારે નાશ પામે એનો મતલબ એ નહીં કે મારા સગા સંબંધી બધાનું ભેંડલું વળી જાય. એના પ્રત્યે મારું જે મમત્વ છે, ભ્રાંતિ છે, મોહ છે, આસક્તિ છે, એ તૂટવી જોઈએ. મને લાગે છે મારા છે, તારા નથી, સંયોગ છે. પણ ભાવથી તું જો કે મારા છે તો તારું વાક્ય અજ્ઞાન કે જ્ઞાન? આ ભેદ મુમુક્ષુને, આ વિવેક મુમુક્ષુમાં જાગવો જોઈએ. એટલે અહીંયા કહે છે એ જોતા, આ બધું જોતા એ પોતાનું ઉદાહરણ આપે છે. અને એ ઉદાહરણમાં કહે છે અમને પણ એમ થાય છે કે જરૂર ક્યાંક કોઈ ક્ષતિ છે, નહીં તો અમારે પણ આ વધતો વ્યવસાય કરવો ઘટે. જો આ એની પોતાની વાત ન ઘટે. અને એમાં એ મૂકે છે કે કદાચ પ્રમાદ છે. તત્વને જાણવું છતાં એમાં પ્રવૃત્ત ન થવું એ પ્રમાદ. પૂરેપૂરું સમજવું, બધી સમજણ છે છતાં તેમાં પ્રવૃત્તિ નથી, આ પ્રમાદ છે. આ દુર્યોધન દશા છે. જાનામિ ધર્મ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ નચ મે નિવૃત્તિ. હે પરમાત્મા કૃષ્ણ યોગેશ્વર, મને તમે ધર્મનો કાંઈ ઉપદેશ દેતા નહીં, મને બધી ખબર છે, અર્જુન કરતાં વધારે ખબર છે, એટલે મહેરબાની કરીને તમે મને ધર્મનો ઉપદેશ આપશો નહીં. ધર્મને હું જાણું છું, આચરી શકતો નથી. અધર્મને હું જાણું છું, એનાથી છૂટી શકતો નથી. આ દુર્યોધન દશા છે. જાણે છે બધું, આ કાળ દોષ, કાળ પ્રભાવ, સંગ દોષ. આ કાળમાં સંગ દોષ કેટલો બધો ભયાનક છે કે આપણી થોડી ઘણી કદાચ વૈરાગ્યની ભાવના જાગી હોય ને તો આપણા સગા સંબંધીઓ મિત્રો પરિવારજનો બધા એને એ ભાવનાને નષ્ટ કરી નાખે, વિકસવા ન દે. આ કળિયુગ, આ કાળબળ, જેમ ચૈતન્ય સત્તા છે, કર્મ સત્તા છે, એમ જૈન દર્શન કહે છે કાળ સત્તા છે. આનંદગંજી મહારાજે બીજા પદની અંદર લખ્યું પંથળો નિહાળોમાં, કાળ લબ્ધિ લહી પંથ નિહાળ સૂરે એ આશા અવલંબ. હવે તો એ પ્રભુ અમે કાળની લબ્ધિ લઈને એવા સુકાળની અંદર અમે તારા બોધને પામી શકીશું. આ કાળમાં તો ક્યાંય તારો પંથ દેખાતો નથી, તારો નિર્વાસિત બોધ મળતો નથી. તો આવા ભલભલા જ્ઞાનીઓને પણ કાળની સામે હાથ ખંખેરવા પડે છે. તે સમયે કાળબળની સામે કોઈ ટક્કર ઝીલી શકે એવી કોઈ તત્વ ખરું જીવને કાળબળના દુષ્પ્રભાવથી બચાવે? એ સત્સંગ, સંગે શક્તિ કલૌ યુગે. ભગવાન મહાવીરે આવતો કાળ આ જોયો, એને એમ થયું કે જીવો હવે કેવળ પોતાના પગ ઉપર, પોતાના નિજ સામર્થ્યના આધાર ઉપર ટકી નહીં શકે, એની પરમાર્થ વૃત્તિને જાળવી નહીં શકે. એમણે તીર્થની સ્થાપના કરી. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, એ દ્વારા એનો ચારનો સમૂહ, એની સંઘ શક્તિ અને આરાધના સાધનાનું સ્વરૂપ જે વ્યક્તિગત હતું એ મહાવીરના શાસનમાં સામૂહિક બન્યું. પાર્શ્વનાથ સુધીના સાધુઓ સુધી, મુનિઓ અને મુમુક્ષુઓ પોતાની વ્યક્તિગત સાધના મસ્ત રહીને કરતા હતા, કારણ કે કોઈ બાહ્ય પરિબળ એને બહુ પ્રતિકૂળ થતું નહોતું. મહાવીરે આ માર્ગ આપ્યો. અરણીના વાસની બદલે હવે ગચ્છનો વાસ થયો, ગણનો વાસ થયો, ગચ્છની રચના થઈ, ઉપાશ્રયોની રચના થઈ, સાંઘિક આરાધના બની. કૃપાળુ દેવે એ પ્રથા લુપ્ત થઈ એમાંથી પણ તત્વ ચાલ્યું ગયું, એટલે કૃપાળુ દેવે સત્સંગ શબ્દ આપ્યો. આ કાળમાં સત્સંગ જેવું કોઈ બળવાન કારણ મમુક્ષુને કલ્યાણ માટેનું નથી. પરમ સત્સંગ અને પરમ સાધન. સત્સંગ એટલે આવી ઈચ્છાવાળા લોકો, એટલે સાચા અર્થમાં મમુક્ષુઓ, જેમને સંસારની ભાવના મોડી છે, સંસાર પ્રત્યે રુચિ નથી, કંઈ પણ થાય તો પરમાર્થની સાધના કરવી છે, આરાધના કરવી છે, એવો યોગ મળે, એવા સંયોગ મળે, એવો સાથ મળે, એવો સહકાર મળે, એવું વાતાવરણ મળે, એવી વાતો મળે, એ માટેનું જે ગ્રુપ છે, જે જૂથ છે, સમાન વિચારવાળા લોકો, સમાન ઈચ્છાવાળા લોકો, એને કહે છે સત્સંગ. જ્યાં સત કેન્દ્રમાં છે અને સંગ ગૌણ છે. કોઈ સત્પુરુષની વિદ્યમાનતા છે, સત્પુરુષ નથી ત્યાં એના સાક્ષાત વચનનો આધાર છે. એના આધાર ઉપર કોઈ એક એ વચનને સમજાવે છે અને બધા એ વચન ઉપર ફરી જુદી જુદી પોતાની વિચારણા ચલાવે છે, પરસ્પર વિનિયોગ થાય છે, સત્યને સમજવાનો પ્રયત્ન થાય છે, આત્માને સત્યનો રંગ ચડે છે, વૈરાગ્યનો રંગ લાગે છે અને પોતાની જે કંઈ સંસાર ભાવના મોડી હતી એ વધુ મોડી પડે છે. સત્સંગ એટેન્ડ કર્યા પછી હવે મને સંસારના સંગ પ્રસંગોમાં જવું ગમતું નથી. સત્સંગમાં સત્પુરુષનો બોધ સાંભળ્યા પછી હવે સંસારની બીજી વાતો ફીફા લાગે છે, છાસ બાકડા જેવી લાગે છે, રસહીન, અર્થહીન, બકવાસ, ખોટો સમયનો બરબાદી સિવાય કંઈ નથી. આવું એને અંદરથી ભાસે. તો મારું જીવન જેટલું સત્સંગમાં જાય છે એ જ મને બળ આપે છે, એ જ સાર્થક છે. આ કાળની અંદર એટલે કહે છે કે એ દોષની પરિસમાપ્તિ માટે સંગરૂપ ઉપકાર ઈચ્છો. સત્સંગ એ ઉપકારી સંગ છે અને સંસારીનો સંગ એ ઉપાધિનો સંગ છે. બસ કોઈ પ્રશ્ન હોય તો કયો. પત્રનો સાર સૂત્ર એ પકડાઈ જવું જોઈએ અને આ પુરુષનો ખેદ છે એને કહેવાતા મુમુક્ષુમાં મુમુક્ષુતા સાચી હજુ આવી નથી. મુમુક્ષુતા આવ્યાની કસોટી આપી છે એને, પ્રમાણ આપ્યું છે. શું આપ્યું છે? સંસાર બળ ઘટ્યા કરે. આ મુમુક્ષુએ પોતે પોતાની રીતે પોતાના પરિણામો એનું ચિંતન કરવું જોઈએ. એ વધતો વ્યવસાય નથી કરવો, એમ વધતા આ વ્યવહારો મારે હવે વધારવા નથી, નવા સંબંધો બાંધવા નથી. સંબંધો તો માયાજાળ છે, ભૂલાવે. અને અમારે વડીલ બહુ સરસ કીધા કરે કે સંગ્રહ સાપ કામ આવે. સાપ જ સંગરવાના છે. આ સંસારના સંબંધો સાપ જેવા જ છે. અને વાણંદના વાંકા જેવું થાય પછી જ્યાં કોથળીમાં હાથ નાખો ત્યાં સાપ જ નીકળે. વધારવા નથી. વધતો વ્યવસાય ત્રાસરૂપ સંસારમાં ન કરવો. એનાથી સંસારનો ત્રાસ વધે કે ઘટે? એ લખે છે કે જો કોઈ પણ પ્રકારે બને, જો તારાથી કાંઈ થઈ શકે, કાંઈ પણ થઈ શકે, તો આ પેલું કરજે, પરિમાણ લઈ લેજે કે બસ સંસાર છે એટલો છે, વ્યવસાય છે એટલો છે, ધંધો છે એટલો છે, પ્રવૃત્તિ છે એટલી છે, વ્યવહાર છે એટલો છે. એ વ્યવહાર ઘટે તો મારે નવો વધારવો નથી. એકલો આવ્યો હોય સત્સંગમાં અને પછી ફસાય, અને જે સંસારમાં હોય એ જ માથાકૂટ બે ડબલ ગણ્યા થાય, કેમ કે આ પ્રેસ્ટીજનો વિષય થઈ જાય. જવા દઉં બધું છોડો. સંસારમાં બને તો હવે આવી વધતી પ્રવૃત્તિઓ ન કરવી, એ પ્રવૃત્તિઓને લખી છે, એ પ્રવૃત્તિઓને સમેટવી, મૂડી કરવી, બસ આટલી વાત આ પત્રમાંથી આપણે ગ્રહણ કરીશું કે મુમુક્ષુતા આપણામાં આ બોધથી આવી છે, શ્રીમદ રાજચંદ્રજીના બોધથી, કે જીવને પહેલાં એવું હતું કે શ્રાવક થયા વિના મુક્તિ ન થાય. જો ગ્રહસ્થીને શ્રાવક બેમાં ફેર છે, આખો જૈન માર્ગ જે સંપ્રદાયમાં છે એ શ્રાવક માટેનો છે. પર્યુષણમાં પણ શ્રાવકના કર્તવ્ય કીધા છે, પણ આ મૂળમાં શ્રાવક બેઠા છે, કોઈ શ્રાવક જ નથી. શ્રાવકના લક્ષણ આપ્યા છે, ગુણો આપ્યા છે, શાસ્ત્રોની અંદર આપ્યા છે. તો ચાર એ અંગ છે સંઘના, તીર્થના, એમાં શ્રાવક. એ શ્રાવક શબ્દ આવો સંપ્રદાયમાં ગયો એટલે એના કાંઈ અર્થ રહ્યા નહીં. શ્રાવક એટલે મારા સાહેબનો સૌથી વાલો વ્યક્તિ, પૂજક, આ ગુરુ મારા, આ નહીં, આ શ્રાવકના લક્ષણ થઈ ગયા છે. આ અમે એક તિથિવાળાને, બે તિથિવાળાને, ગોંડલવાળાને, બોટાદવાળાને, દરિયાપુરીને સંપ્રાદિત ક્યાં છે કોને ખબર છે. પહેલાં તો જ્યાંથી મળીએ વિતરાગનો સાધુ આવે એમને બોધ વિતરાગનો જ મળે. શ્રાવક પણ હું ગયું, કૃપાળુદેવે નવો શબ્દ આપ્યો મુમુક્ષુ. મુમુક્ષુતા વિના મોક્ષની સાધના થઈ શકે નહીં. અને અહીંયા એ કીધું છે કે જોજો આ મુમુક્ષુતા પણ તમે પાછા નબળી કરી નાખતા નહીં, કે જેથી મુમુક્ષુ શબ્દ પણ બદનામ થઈ જાય, કે જેના સંગે ઉર્ધ્વ ગતિ થવી ઘટે નહીં પણ જોજો આવું ન થાય. મુમુક્ષુના સંગમાં ઉર્ધ્વ દશા જ રહેવી જોઈએ.
સુખદા.